તારીખ 22/11/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 609 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93
માર્ગ સંબંધિત માર્ગ વિષય બોધ આપેલો છે આ પત્રમાં, અને તેમાં 13 વચનો અથવા 13 વિભાગમાં વાક્યો જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા છે. કેવા વાક્યો છે જે અંતિમ પેરેગ્રાફમાં એમણે લખ્યું છે, સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા આ વાક્યો મુમુક્ષુ જીવને પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. વિચારવા યોગ્ય લખ્યું, નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. એટલે આ પત્રાંક નો વિષય શું છે, એમનું મૂલ્ય શું છે, એ વિષયનું પોતે એ વિષયનું મૂલ્ય શું આખું છે એ પોતે અંતિમ વચનોમાં સ્પષ્ટ કર્યું છે. આખો પત્ર સત્સંગનું મહત્વ દર્શાવનારો છે. રોગ મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગનું મહત્વ ન ભાઈશું ત્યાં એમ સમજવા યોગ્ય છે કે હજી આત્મહિતનો વિચાર સુદ્ધા ઉગ્યો નથી. મારું મારે આત્મકલ્યાણ કરવું જોઈએ એ વાત એની સમજમાં બિલકુલ આવી નથી. ભલે ગમે તે ક્રિયા કરતો હોય, ગમે તે શાસ્ત્ર વાંચતો હોય, પણ જેને સત્સંગનું મૂલ્ય ન સમજાણું એને કાંઈ હજી સમજાણું નથી, કોઈ વાત સમજવામાં નથી આવી. આ વિષય આ પત્રની અંદર કૃપાળુદેવ પ્રતિપાદન કરવા માંગે છે. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. પ્રારંભમાં મોક્ષને વાત ઉપાડે છે, નિરૂપણ કરવું છે સત્સંગનું મહત્વ. સત્સંગ તો મુમુક્ષુ જીવને આત્મકલ્યાણનું એક બાહ્ય નિમિત્ત છે. સત્સંગ છે તે ઉપાદાન નથી, સત્સંગ છે તે તો બાહ્ય નિમિત્ત છે. અને એ બાહ્ય નિમિત્તનું યથાર્થ મૂલ્યાંકન થવા અર્થે અને એ બાહ્ય નિમિત્તના વિષયમાં કોના ઉપાદાનના કેવા પરિણામ હોવા જોઈએ એ દર્શાવવા માટે એમને આખો પત્ર લખ્યો છે. નિમિત્ત ઉપરથી ઉપાદાનના આંકણી મૂકવી છે કે આ ક્યાં ઉભો છે, અને એ વિષય પ્રતિપાદન કરવા માટે એટલે કે બહુ જ પ્રારંભનો પહેલો પગથિયે પગ મૂકવાનો છે. એ વિષય શરૂ કરવા માટે વિષયને શરૂઆત મોક્ષથી કરે છે. એટલા માટે વિષયની શરૂઆત મોક્ષથી કરે છે કે ધ્યેય નક્કી કરીને સત્સંગમાં આવે. એ વગેરે સત્સંગમાં કઈ ચાલમાં ચાલશે? જે નક્કી નહીં કર્યું હોય તો કઈ બાજુ ચાલશે? આડોઅવળો ચાલશે સત્સંગમાં પણ સીધો નહીં વર્તે, આડોઅવળો કરશે. એટલે પહેલી વાત મોક્ષ પાડે છે, પ્રકરણ સત્સંગનું પ્રતિપાદન કરે છે અને વાત મોક્ષની શરૂ કરે છે. અહીંથી ઘરેથી ઉભા થવું હોય તો ચંપકમાં પગ નાખ્યા પહેલા નક્કી કરે છે કે ક્યાં જવું છે. મંદિર જવું છે, બજારમાં જવું છે, મંદિરને ત્યાં જવું છે, પછી ચંપલ પહેરે છે કે પછી ઉભો થાય છે બેઠો હોય. એ ક્યાં પહોંચવું છે એ નક્કી કર્યા વગર શરૂઆત કેવી રીતે કોઈ કાર્ય નહીં થઈ શકે, થઈ જ ન શકે. એટલી વિચિક્ષણતા છે, વિષય પ્રતિપાદનની વિચિક્ષણતા કેટલી છે પોતાને, કે સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ એક મોક્ષને જેનું લક્ષ્ય કરવાનું છે, એ આત્માને જેવો આત્મા છે સહજ સ્વરૂપે એવી જ સ્થિતિ થઈ જાય, એ મારું લક્ષ્ય છે. મારો આત્મા મૂળ સ્વરૂપે જેવો છે એ મારી દશા રહી. આથી વધારે લાંબી ચોડી કોઈ વાત ન લીધી, ન કેવળ જ્ઞાનની વાત લીધી, ન પૂર્ણાનંદની વાત લીધી, ન સમ્યક દર્શનની વાત લીધી, કેમ કે એ તો એક એક ભેદે છે. આ તો સહજ સ્વરૂપમાં બધા ગુણ આવી ગયા, કોઈ બાકી ન રહ્યા. જેવું સહજ સ્વરૂપ છે સમસ્ત ગુણ એવી જ દશાને પ્રાપ્ત થાય, જેવું સ્વરૂપ છે એવી જ દશામાં વર્તે. એને વિતરાગ જીનેન્દ્ર સર્વજ્ઞ પરમાત્માએ મોક્ષ કહ્યો છે, એને મોક્ષ કહ્યો છે. મોક્ષ તો આ વાત છે, સાદી સરળ અને છતાં કોઈ એની અંદર તર્ક વિતર્ક ન કરે. કેવળ જ્ઞાન થાય તો પણ સુખ તો પૂરું મળે કે ન મળે, પરમાનંદની પ્રાપ્તિ થાય તો જ્ઞાન અધૂરું રહે કે પૂરું થાય, મોક્ષ થાય તો પછી એને કઈ ખાવા પીવાના કે દવા આદિના વિકલ્પ હોય કે ન હોય, કઈ નહીં. ઠીક એ સહજ સ્વરૂપ થી જીવ રહિત નથી. એવું જે આત્માનું સહજ સ્વરૂપ છે એનાથી કઈ જીવ રહિત નથી, એનાથી સહિત જ છે. પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી. જે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને, સહજ સ્વરૂપ સહિત હોવા છતાં પણ એનું ભાન નથી, ભાન થવા માટે આ સત્સંગની વાત કરી શકો છો. તે સહજ સ્વરૂપનું ભાન નથી અને જે ભાન થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. જ્યાં ભાન થયું ત્યાં ચોથા સંસ્થાને લીધી ઉપર સ્થિતિ છે. કેમ કે સહજ સ્વરૂપે સ્થિતિ તો સહજ સ્વરૂપની છે જ તે, એનું ભાન થયું, અનુભવથી એનું ભાન થયું, બસ એ જ સહજ સ્વરૂપ સ્વરૂપ પણ સ્થિતિ થઈ ગઈ. જેમ કે એક દરિદ્ર માણસ છે, આ જન્મમાં દરિદ્ર છે, શક્તિ લોટ માટે પણ લાચારી કરે છે, ભીખ માંગે છે, બધું રોટલા નથી. એ માણસને ઘરમાંથી અઢળક વિધાન નીકળ્યું, દોલત નીકળી, તો એને દોલત જોઈ ત્યારે શ્રીમંત થયો કે એમાંથી પૈસા વાપર્યા ત્યારે શ્રીમંત થયો.
ક્યારે
જોતા મેં શ્રીમંત થયો કે એમાંથી મકાન ચણાવે ત્યારે, બંગલો ચણાવે ત્યારે શ્રીમંત થયો, ગાડી મંગાવે ત્યારે શ્રીમંત થયો, કપડા ફાટેલા ગાડીને નવાશ પહેરે ત્યારે શ્રીમંત થયો, દાગીના ઘડાવે ત્યારે શ્રીમંત થયો. જ્યારે એને જોયું કે આ મારા ઘરમાં છે, ત્યારથી શ્રીમંત થઈ ગયો. જ્યારથી દ્રવ્યનું ભાન થયું, સહજ સ્વરૂપનું ભાન થયું, ત્યારથી સહજ સ્વરૂપે સ્થિતિ છે. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે. એવી જે સહજ સ્વરૂપની સ્થિતિ છે એને કેમ ભૂલ્યો છે? કે હું શરીર વાળો, હું રાગ વાળો, હું કુટુંબ વાળો, એ જે જે કાંઈ સંયોગ છે એ સંયોગ વાળો પોતાને ગણવો, એનું નામ સંગનો યોગ છે. યોગ એટલે જોડાણ, યુજ યોજ ટુ જોઈન. એ સંગ સાથે જેવો સંગ છે અન્ય પદાર્થોનો, એવા સંગ વાળો હું છું, એ પદાર્થોના સંબંધ વાળો હું છું, એને સંગ યોગ કહેવામાં આવે છે. એવું સ્વીકારતા શ્રદ્ધા જ્ઞાનમાં પોતાને સંયોગ વાળો સ્વીકારતા પોતાના સહજ સ્વરૂપને, સહજ સ્થિતિને ભૂલ્યો છે. એ અનાદિથી ભૂલ્યો છે. સંઘની નિવૃત્તિ એ શું? ભાવમાં. ભાવમાં જેવી સંઘની નિવૃત્તિ થઈ કે હું અસંગ તત્વ છું, એવી જ્યાં સંઘની નિવૃત્તિ કરી નાખી ત્યાં સહજ સ્વરૂપનો અપરોક્ષ ભાન પ્રગટે છે. ત્યાં સહજ સ્વરૂપનું અપરોક્ષ કહેતા પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. અનુમાન નથી લગાવ્યું એમ કેવું છે. પ્રત્યક્ષ ભાન પ્રગટે છે એટલે શું? કે અનુમાન નથી લગાવ્યું એને કે ક્યાંક મારો આત્મા આવો હોવો જોઈએ, મને આવો આત્મા મારો અનુમાનમાં આવે છે એમ વાત નથી. પ્રત્યક્ષ, પ્રત્યક્ષ સ્વરૂપનું પ્રત્યક્ષ ભાન છે. અને અસંગ તત્વનું પ્રત્યક્ષ ભાન થયે, પ્રત્યક્ષ અનુભવ થયે, અનુભવમાં મારે સંગની નિવૃત્તિ થઈ ગઈ. મારે કોઈની સાથે કાંઈ લેવા, એક રજગણની સાથે કાંઈ સંબંધ નથી, કે કોઈ એક જીવની સાથે પણ મારે કાંઈ સંબંધ. હું એક જીવ છું, મારા જીવ અનંતા જીવો જગતમાં છે, પરમાણુ તો જળ છે, એ જળમાં પરમાણુને મારે તો જાતિએ પણ સંબંધ નથી. ઓલા તો એક જાતિના છે પણ ભિન્ન દ્રવ્યો છે, એનું સુખ એનું દુઃખ એની, એના સુખ દુઃખનો હું કાંઈ કરી શકું નહીં, મારા સુખ દુઃખને એ કાંઈ કરી શકે નહીં. પીડા એક ભોગવે છે ને, કઈ કુટુંબી લઈ શકે પીડા? છોકરાને મૃત્યુ કર્યો હોય તો એની મા દુઃખી થાય મમતાને લઈ, પણ એની પીડા લઈ શકે? ત્યાં વિશે પીડ્યો હોય ત્યાં હાથ મૂકે તો પીડા થોડીક અંદર આવે એના હાથમાં? એટલો ભોગ એટલે સંગના યુગે ભૂલ્યો છે. અને જ્યાં સંઘની નિવૃત્તિ અનુભવમાં આવે કે સંઘ વગરનો હું છું, ત્યાં પોતાનું પ્રત્યક્ષ ભાન પ્રગટે છે. એટલે સંઘની નિવૃત્તિ કરવી અને ભાન કરવું એ વ્યય અને ઉત્પાદ એક સમયમાં છે. ભાવમાં સંઘની નિવૃત્તિ અને એ નાસ્તી થઈ, અસ્થિમાં સ્વરૂપનું ભાન એ એક સમયમાં છે. બીજો સમય નથી, પહેલા પછી નથી, એક જ સમયમાં એકનો વ્યય બીજાનો ઉત્પાદ છે. એ પીડાનો કોઈ અંશ આવે ખરો? જ્યાં ડંખ માર્યો હોય એમ છે ત્યાં હાથ દાબી રાખે તો એમાંથી થોડીક પીડા મળે ખરી? માથું દુખાવે ત્યારે માથું દબાવે છે કે દુખાવો ક્યાંય લઈ શકાય છે? અસહાય અને અશરણ છે જીવ. પોતાના પૂર્વ પ્રારબ્ધને ભોગવતો થકો સુખી દુઃખી થાય છે એમાં અસહાયને અસરણ છે, કોઈ કાંઈ કરી શકે. પછી જે કાંઈ સંતોષ લે એ મિથ્યા સંતોષ છે, કાંઈ નહીં આમ છું પણ આમ તો છે, હવે આટલું તો છે એ મિથ્યા સંતોષ છે. એ કાંઈ સુખ આપવાનું કારણ નથી, સુખાવવાનું કારણ નથી. સુખનું કારણ કેવળ પોતાનું અસંગ સ્વરૂપને સ્વીકારવું અનુભવવું એ જ છે, બીજું કોઈ સુખનું કારણ નથી. અને જેટલો સંગનો સ્વીકાર કર્યો એટલો ઉપાધિનો સ્વીકાર કર્યો, જેટલી ઉપાધિ સ્વીકારી એટલું સુખ છે. અને એ પોતે ઊભું કરેલું છે, સંઘને કારણે પોતે ઉભો કરેલું છે. ખરેખર દેહ થી ભિન્ન છે, દેહ ની વેદના નો જ્ઞાતા છે, પણ દેહ ની વેદના રૂપ દેહ ની પર્યાય એ આત્માની પર્યાય ને સ્પર્શતી નથી, આત્માની પર્યાયમાં પ્રવેશ કરતી નથી. આત્મા દેહ ની વેદના ની પર્યાયમાં પ્રવેશ કરતો નથી. બંને ની ભિન્ન ભિન્ન સત્તા છે, મારી સત્તામાં વેદના નહીં, વેદનાની સત્તામાં હું નહીં. મારી સત્તામાં શરીરની સત્તા નહીં, વેદનાની સત્તા નહીં, વેદનાની સત્તામાં મારી સત્તા નહીં, ચૈતન્યની સત્તા નહીં. તો એકલો એકલો ચૈતન્ય 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 સિવાય બીજો હું કાંઈ નથી. એકાકાર થાય છે એમાં જે ભ્રાંતિ થાય છે, ભ્રાંતિને કારણે એકાકાર થાય છે. તો દર્શન નો એવો ને એવો સાજો છે, કારણ કે દર્શન નો શિથિલ થાય તો એ વખતે એની જાગૃતિ આવે અને કઈ પુરુષાર્થ કરવા લાગે. પ્રસંગોમાં ફેર પડે નહીં, એટલે સાંભળેલું નહીં સાંભળેલું થઈ જાય છે, વિસ્મરણને પ્રાપ્ત થાય છે. નિજનું મૂલ્યાંકન નથી આવ્યું, સત્સંગ ઉપાયશો નથી, જીતબુદ્ધિએ પણ સત્સંગ ઉપાયશો નથી, સત્સંગનું પણ મૂલ્ય આવ્યું નથી. પછી તો શું છે કે એ ઘણી નબળી સ્થિતિ છે, દુઃખનો પક્ષ છે, બહુ નબળી સ્થિતિ છે. કેમ કે આત્મા પોતે સર્વાંગ સંપૂર્ણ ગુણનો પિંડ છે, અને આ તો દુશ્મનની છાવણીનો સોલ્જર થઈને ફરે છે. દોષ છે દુશ્મનની છાવણી છે અને એનો સંરક્ષણ થઈને ફરે છે. બહુ નબળી સ્થિતિ છે. કે એક વાર તો પોતાના દોષને એવા નિંદે પીગળી જાય, આત્મા અંદર પીગળી જાય, દોષ બધા પીગળીને ધોવાણ થઈ જાય. એટલે એ રીતે શું કહે છે કે જેને સંઘની નિવૃત્તિએ એ અપરોક્ષ એવું આત્માનું ભાન નીકળે, ભાન થાય છે, અને એ ભાનમાં આવું એના માટે સત્સંગ કરાવવાની વાત લેવી છે. મોક્ષથી લઈને સંનિવૃત્તિ, સંનિવૃત્તિને લઈને એનું કારણ સત્સંગ, એમ કરીને એ શ્રેણી પાડી છે. એ જ માટે સર્વતીર્થંકર આદિ જ્ઞાનીઓએ તીર્થંકર થી લઈને ગંધર આદિ થી લઈને આચાર્ય શ્રી ગુરુ ની સત્પુરુષ ની પરંપરા બધી લઈ લેવી આદિમાં. એ જ માટે સર્વ તીર્થંકર આદિ જ્ઞાનીઓ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. શું અસંગ ભાવ કેળવવો એ જ ઉત્કૃષ્ટ છે. અસંગ ભાવ કહો, ભિન્નતા કેળવવી એમ કહો, ભિન્નપણાના અનુભવના અનુભવ થાય એના પ્રયોગો કરવા એ કહો, એ જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે. કે જેના અંગે સર્વ આત્મ સાધન થયા છે, બધા સાધન અસંગપણો કેળવવા અર્થે થયા છે. અને એ અસંગપણો કેળવતા જ આ જીવને મોક્ષનો દિશા, મોક્ષની શ્રેણી, મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે. બધા સાધન એના માટે છે. જેટલા બાહ્ય સાધન કયા છે એ અસંગપણો કેળવવા માટે છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો ટોટલ મારે છે. આખા બધા જિનાગમનો ચારેય અનુયોગનો સરવાળો મારે છે. સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. અસંગપણો કેળવો એ બધા જ જિનાગમના સર્વ વચનોનો સાર છે. અસંગ ચૈતન્ય છે, ભિન્ન ચૈતન્ય છે, એના અનુભવ પ્રત્યે લઈ જવા માટે બધા સાધનો છે ને બધો ઉપદેશ એના માટે છે. ઉપદેશ બોધ પણ એના માટે છે, સિદ્ધાંત બોધ પણ એના માટે છે, અને આ પત્રનો માર્ગ બોધ પણ એના માટે છે. સ્વતંત્ર શબ્દ રચના કરે છે, માર્ગ બોધ લીધો. એ સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. એક જ હેતુથી આ વચનો કયા છે, બધેથી એક જ તાત્પર્ય કાઢવું, ભિન્ન થવાનું જ, ભિન્નપણાનું જ તાત્પર્ય કાઢવું, બીજું કાંઈ તાત્પર્ય કાઢવું. દ્રવ્યાનુયોગનો મૂળ પાયો છે આ યોગ. આમ તો ચારે અનુયોગ છે, પણ દ્રવ્યાનુયોગ તો ખાસ છે ને આ વિષયમાં. સુપર ધ્યાન સુધી લઈ જાય છે દ્રવ્યાનુયોગ. 866 મળે છે ને, દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. એનો પાયો કે તું ભિન્ન છો ને અસંગ છો એ એનો પાયો છે. કેમ કે એક દ્રવ બીજા દ્રવને ક્યારે મળતું, કોઈ દ્રવ કોઈ દ્રવથી મળતું ભિન્ન જ રહે છે. અસંગના યોગે આ જીવ ભૂલ્યો છે, પોતાનો ખોટા સંબંધને સાચો કલ્પો છે. સંસારના બધા જ સંબંધો ખોટા છે એને સાચા કલ્પા છે, સાચા માનીને બધું કરે છે અને એ બધું દોષરૂપ થાય છે. એ બધું અવગુણ રૂપ થાય છે, દુઃખનું કારણ થાય છે, એકાંત દુઃખનું કારણ છે. પોતે કહ્યું ને કે સર્વ જિનાગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે. કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. આ પોતે હેતુ પણ મૂકી દીધો, સમસ્ત જિનાગમના વચનોનો હેતુ પ્રકાશિત કરી દીધો. એ પરમાણુથી માંડી શું બારમા સંસંગ છે, એક પરમાણુથી માંડી 14 રાજલોક આખું બ્રહ્માંડ લઈ લ્યો. લોકનું ગ્રહ છે ને, લોકની આરે કાંઈ સંબંધ નથી. એક પરમાણુ આરે સંબંધ નથી, 14 બ્રહ્માંડના કોઈ પદાર્થ સાથે એને સંબંધ નથી. એક પરમાણુથી માંડી 14 રાજલોકની જે કાંઈ વર્ણન કર્યું છે જિનાગમમાં શું, અને મેષોન્મેષથી માંડીને શૈલીશ્રી અવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે. જિનાગમમાં શું કર્યું છે કે એક પરમાણુની પણ ચર્ચા કરી છે, એ તારાથી ભિન્ન છે, 14 બ્રહ્માંડનું વર્ણન કર્યું છે તો કે તારાથી ભિન્ન છે, એ બધું એક જ માટે કર્યું છે એમ કે છે. અને એક આંખ ઉઘાડીને નીચવી, એમાં વિકલ્પની જરૂર નથી પડતી, પડે છે. આંખ ઉઘાડવી થાય એનો વિચાર કરવો પડે છે, એનો વિકલ્પ કરવો પડે છે. ઘણા પૂછે છે કે વિકલ્પ વગર કાર્ય કેવી રીતે થાય, પણ હવે કેટલા કાર્ય થાય છે વિકલ્પ વગર જોતો ખરો. આંખનું બંધ થવું, ખુલવું, બંધ થવું, ખુલવું, શું વિચાર કર્યો છે, ત્યાં જ કરે છે. એક પરમાષ્ઠી માનીને શૈલેષી અવસ્થા પર્યંત બારમા ગુણ સ્થાનની જે કોઈ સ્વરૂપ સ્થિતિની ક્રિયા છે, એ બધી વાતો તે જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવેલી છે. એ જ ભિન્નપણાને અનુસરીને એ બધી વાતો ચાલી છે. ક્રિયાની વાત ચાલી હોય કે પદાર્થની વાત ચાલી હોય, પદાર્થની વાત અને પદાર્થના પરિણામની વાત, જીવની કે અજીવની, એક અસંગ સ્વરૂપ સમજાવવા માટે છે, અસંગપણું કેળવવા માટે છે. આ વાત ક્યાંય પણ વિસ્મરણ કરવા જેવી નથી. હવે વિષય શરૂ કરશે, આ છઠ્ઠા બુદ્ધિ વિષય શરૂ કરશે. આ તો એક
ભૂમિકામાં
તારું ધ્યેય અને તારા ધ્યેયને કારણ, ધ્યેયને પહોંચવાનું કારણ તો આ પ્રકારે છે. પણ હવે હું ઊભો છું ક્યાં, કે ત્યાંથી તારે શરૂઆત કરવી જોઈએ એ કહેશે. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. આ સહેલું નથી એમ, કેમ કે અનાદિથી સંજ્ઞા યોગ્ય ભૂલ્યો છે. અનાદિથી સંજ્ઞા યોગ્ય જે ભૂલ્યો છે અને એ ભૂલની એટલી બધી વધી ગઈ છે કે એને હું ક્યાં ઊભો છું એ ખબર નથી. ભૂલવણીમાં જાય છે ને, ક્યાં ઊભો છું ને કઈ બાજુથી બહાર નીકળવું કાંઈ સૂજ પડે એવું નથી એવી પરિસ્થિતિમાં. કેમ કે અનાદિથી છે, દરેક આત્મા અનાદિથી છે, અનંતકાળથી ભૂલેલો છે અને થોડું નથી ભૂલ્યો પણ ઘણું ભૂલ્યો છે. એટલે એમાંથી નીકળવું એ દુષ્કર સાધન છે. અને તે નિરાશ્રયપણે એટલે પોતાની મેળે આપમેળે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. નહીં નીકળી સત્તારી મેળે એમ કહે છે. તને ખબર નથી ઉલટાનો ઘોંચવણમાં પડીશ. શું સૂતર ઘોંચવાઈ ગયેલું હોય એ ખોલતા ન આવડે તો ઘોંચ વધારે. એમ પોતે સંસારની ભૂલવણીમાં ભૂલ્યો છે એ બહાર નીકળતા ન આવડે તો ઓર ભૂલે એમ થાય. શાસ્ત્રો વાંચીને ભૂલે, શું શાસ્ત્રો વાંચ્યા પછી ભૂલે, આવી એક પરિસ્થિતિ થાય છે. પોતાને અનુભવ છે, બધો અનુભવ છે પોતાને. શું એમ વિચારીને એ સ્થિતિનું બરાબર ખ્યાલ કરીને ભૂલેલા જીવની પરિસ્થિતિનો ચોક્કસ ખ્યાલ કરીને શ્રી તીર્થંકરે આ ભગવાને સત્સંગની વાત કરી છે, હું કરું છું એમ નથી કહેતા, તીર્થંકરને વચમાં લઈએ છીએ. શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કયો છે. ઠીક, મુમુક્ષુ જીવને, સંસારના ભૂલેલા જીવને સત્સંગ જેવું કોઈ બીજું સાધન છે જ નહીં. આ જિનેન્દ્ર પરમાત્માએ તીર્થંકર દેવે ફાઇનલ કરેલી વાત છે. માટે એમાં કઈ બીજો વિચાર કે વિકલ્પ કરવા જેવો, પોતે તો જ્ઞાની થયા છે, સંગારાજા પછી પોતે જ્ઞાની થયા છે, તો પણ 269 માં જો કેવું કહે છે, કોઈ કેવું કહે છે. ઈશ્વર ઈચ્છા હશે તો પ્રવૃત્તિ થશે. કુદરતને આધીન છે, અને જો એ પ્રવૃત્તિ થશે મળવાની તો તે સુખદાયક માની લેશું. અમે તો સત્સંગ ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ, પણ મન મેળ આપી સત્સંગ વિના કાળક્ષેપ થવો અમને તો દુર્લભ છે. કુદરત જો એ સત્સંગ નહીં આપે તો અમારો તો વખત જવો મુશ્કેલ છે. 24મા વર્ષે જ્ઞાન થયા પછી વાત કરે છે, સત્સંગ વગર અમારો સમય નહીં જાય. એનું કારણ છે કે જો સત્સંગમાં ન રહીએ તો અસત્સંગ તો ઉભો છે, ચારે બાજુ ઘેરો ઘેરો ગાલીને ઉભો છે. કુટુંબ પરિવાર સત્સંગ છે નહીં? કુટુંબ પરિવાર અસત્સંગ. હા, એક બનવા જેવું છે કે એક એક મતના બધા હોય અને આત્મહિતની વાર્તા કરતા હોય. શું બીજી નહીં, શરીરની નહીં, ભોગ ભોગની નહીં, શું પણ આત્મહિતની વાર્તામાં રહેતા હોય તો ઘરમાં સત્સંગ મળે. પણ આ કાળમાં એ તો કોઈક નસીબદારને હોય, શું બાકી એ કાંઈ મેળ ખાવા જેવો નથી હોતું. એટલે અસત્સંગ તો ઉભો છે. શું પછી બહાર જાય તો સમાજમાં જાય, બજારમાં જાય, સગા સંબંધીને જાય, બધો અસત્સંગ જ છે. એક એના લત્તા મોહલ્લાથી માંડીને ગામમાં પરગામમાં જ્યાં જ્યાં ત્યાં બધા અસત્સંગ છે. એટલે જો સત્સંગમાં ના રહીએ તો શું થાય? અસત્સંગમાં આવે, અસત્સંગમાં આવે તો નુકસાન થયા વગર રહીએ નહીં. એટલે એમ કે છે કે મન મેળ આપી સત્સંગ પણ ગમે એનો નહીં હો. મન મેળાપીનો અર્થ છે કે જ્યાં મનનો મેળાપ હોય ત્યાં પોતાના મનની વાત કરી શકે, પોતાના સુખ દુઃખની વાત કરે. ત્યારે એમ કહે ને ભાઈ અમારે મન મેળાપ એવો છે ને કે અમારું દુઃખ હોય તો એને જઈને કહીએ છીએ અને અમારું સુખ હોય તો એને કહીએ છીએ. એ મન મેળાપી કહેવાય. એ પોતાના ગુણ દોષની બધી વાત કરે. અહીંયા સુખ દુઃખની વાત નથી કરવી, પણ સત્સંગમાં તો ગુણ દોષની વાત કરવી છે. કેમ કે દોષ ટાળવા છે અને ગુણ કેળવવા છે. મન મેળાપી સત્સંગ વિના કાળક્ષેપ થવો દુર્લભ છે. મોક્ષથી અમને સંત ચરણની સમીપતા બહુ વાલી છે. શું કહ્યું? મોક્ષ કરતા પણ અમને કોઈ અમારાથી વિશિષ્ટ જ્ઞાની પુરુષ સંત પુરુષ મળી જાય તો એના ચરણમાં બેસી જઈએ. ગુરુદેવ કહેતા હતા કોઈ નિગ્રંથ મુનિરાજ મળે તો એના પગના તળિયા ચાટીએ, શું અને એની વહે હાલી નીકળીએ. શું કહેતા હતા? એની વહે હાલી જ નીકળીએ. અમે તો પાછો વળીને જોઈએ નહીં કે કોઈ હારે આવે છે કે નથી આવતું. શું જ્ઞાનીને સંત ચરણની સમીપતા કેટલી વાલી છે કે મોક્ષથી વધારે વાલી છે. કેમ કે અત્યારે એને એની જરૂર છે, પૂરી ચીજ કઈ અત્યારે હાથમાં આવે એવું નથી. શુદ્ધ ધ્યાનની શ્રેણીનો વિષય અત્યારે કોઈ એને કામનો નથી, પ્રયોજનભૂત નથી. એને તો સત્સંગ જ જોઈએ. આ તો જ્ઞાની પોતે વાત કરે છે. મોક્ષને તો એથી કેટલી વધારે કિંમત આવવી જોઈએ એ ત્રિરાશે મૂકી દેવી. પણ તે હરિની ઈચ્છા આગળ દિન છે. એ કુદરતની વ્યવસ્થા પાસે લાચાર છે. હરિ એટલે કુદરતી, હરિ એટલે કોઈ બીજાની મતી માને છે એવા નથી. હરિની ઈચ્છા આગળ અમે દિન છે એટલે કુદરતની વ્યવસ્થા પાસે લાચાર છે. કેમ કે મળવું આવવું જામવું એ કોઈ હાથની વાત નથી. માટે ફરી ફરીને આપની સ્મૃતિ થાય છે. મન મેળાપી એમને એક જ વ્યક્તિ હતા, સુભાગભાઈ છે. એ મન મેળાપી સત્સંગ હતો એટલે ફરી ફરીને સ્મરણ થાય છે. એક ત્રણ લીટીનું પોસ્ટકાર્ડ લખ્યું છે પણ સત્સંગનું મહત્વ કેટલું દર્શાવ્યું છે એ વાત સ્પષ્ટ કરી છે. સંસારમાં એમ જ થાય છે. વેવાઈનો નોકર આવે ને તો એને સરખી રીતે હાચવે, ઘરના છોકરાને ન હાચવે એવી રીતે. દીકરીના સાસરને ત્યાંથી કોઈ ચિઠ્ઠી લઈને આવે તો તમારે જરાક આટલો સમાચાર મોકલ્યા છે, તો આમ કે બેસ બેસ તું જમીન જાજે શું, અને ઘરમાં સાદી રસોઈ બનતું જરા શેરો બેરો ગણાવી નાખજો જલ્દી, શું કે કુટુંબને સાદું જમાડે છે, પણ વિવાહનો નોકર આવ્યો તો કે લાપસી કરી નાખો, શેરો કરી નાખો, કેમ કે એ ખરેખર એ નોકર ને એને કઈ એટલું બહુમાન નથી કરતો, એ એના વેવાય નું બહુમાન કરે છે, એમ જ્ઞાની ભક્તિ કરનાર પ્રત્યે જે બહુમાન છે એ જ્ઞાની નું બહુમાન છે એમ છે. એમણે બહુ શૈલી કરી છે સમજાવવા માટેની શૈલી, ગજબની શૈલી છે. સર્વભાવથી અસંગપણું થવું તે ઘણું દુષ્કર છે. એકલે હાથે નિરાશ્રયપણે અજ્ઞાની જીવને ભૂલેલા જીવને તે પ્રાપ્ત થવું એ અત્યંત દુષ્કર છે એમ વિચારીને શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. એવો શબ્દ શું આગ્રહ આધાર કહ્યો છે એને, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. બાકી બધા યોગ અસંગપણું ભૂલવા માટે છે, એક સત્સંગ છે એ અસંગપણું એને ઉત્પન્ન થવા માટે છે. આ ટૂંકો સૂંકો છે, બે સંયોગનો વિષય છે. બીજો પણ સંયોગ છે અને સત્સંગ પણ એક સંયોગ છે. બીજો સંયોગ પોતાના અસંગ તત્વને ભૂલાવે છે, આ સત્સંગ છે અસંગ તત્વને ઉત્પન્ન કરાવે છે, અસંગ પણ ઉત્પન્ન કરાવે છે, આટલો ફેર છે. હવે જરા વિશેષ વાત કરે છે કે સત્સંગ પણ કદાચ તને મળશે, સત્સંગ પણ મળશે તો અહીંયા હવે ઉપાદાનને સંભાળવાનું છે. આ તો નિમિત્તની વાત કરી તને, પણ હવે ઉપાદાનની વાત થોડી વિચારવા જેવી છે કે તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વિતરાગે કહ્યું છે. ભગવાનના સમોસરણમાં જે આવ્યો ઉત્કૃષ્ટ સત્સંગ, તો મુનિઓના સંઘમાં પણ જે આવ્યો દ્રવલિંગી થઈને ઉત્કૃષ્ટ સત્સંગ મળ્યો છે, અને સત્પુરુષના ઉપદેશ સત્પુરુષની સભામાં પણ બેઠો છે, ભગવાનની સભામાં બેઠો અને સત્પુરુષની સભામાં પણ બેઠો છે. પણ એને ઘણીવાર એવી એવો યોગ મળવા છતાં નિષ્ફળ ગયો છે, કેમ કે તેણે સત્સંગની ઓળખાણ કરી નથી, એનું મૂલ્ય આવીને નથી છે એવો સત્સંગ. શું કે આ સત્સંગ કેટલો હિતકારી થાય એના ભાન વગર એને સત્સંગ સેવો છે, સત્સંગની કિંમત નથી આવી, એને ઓળખાણ નથી થઈ કે આમાં શું થાય, આ શું કારણ છે આનો. એક પુણ્યયોગ થયો, સત્સંગ મળી ગયો, જ્ઞાની પુરુષનો યોગ મળી ગયો, તીર્થંકરનો યોગ મળી ગયો, પણ એને કિંમત જ આવી નહીં. શું
ઓળખાણ ઓળખી
શકજો તો વાત કરો છો, અને કિંમત તમે ઓળખાણ બે કઈ જુદા રહેતા નથી. ઓળખે તો કિંમત આવે, કિંમત આવે એનું નામ જ ઓળખાણ છે, આમ કે બે જુદા રહીએ છીએ તો શબ્દ જુદા છે. ઓળખવાનો પ્રયાસ કર્યો નથી, અને ઓળખીને જે મૂલ્ય આવવું જોઈએ એ પ્રકારનું મૂલ્ય આવ્યું નથી. ઓળખનું કારણ છે, મૂલ્ય આવવું તેનું કાર્ય છે, કારણ કાર્ય જોઈએ તો ઓળખનું તે કારણ છે, મૂલ્ય આવવું તે કાર્ય છે. પાણી તરસ લાગી હોય ને ન મળે ત્યારે પાણીની કિંમત થાય, ક્યારે થાય? તરસ લાગે ને પાણી ન મળે ને પછી પ્રાણ જાય એવી સ્થિતિ થાય. પાણીનો શોષ એટલો પડે, કોઈને પીડ્યો હોય તો અનુભવ કર્યો હોય તો ખ્યાલ આવે કે રૂમાડે રૂમાડે પાણીનો પોકાર ઉઠે, પાણી પાણી આપો, કોઈ પાણી આપો, એ જલંધર થાય છે ને, પેટમાં પાણી ભરાય, એને પાણી ન પીવડાવે, પાણી પાય તો મરી જાય, એને પાણી પાય તો મરી જાય, અને એને પાણીની જે તરસ લાગે અને એ જે પાણીનો પુકાર કરે અને રૂમાડે રૂમાડે પાણી માગે, અને ત્યારે પાણીની કિંમત કેટલી છે, એક ટીપું પાણીની કેટલી કિંમત છે ત્યારે ખબર પડે. એમ સત્સંગનો અભાવમાં સત્સંગની કિંમત થાય, કોઈને યોગ્ય સહેજે મળી જાય તો એની કિંમત થવી મુશ્કેલ છે. ઘણીવાર જોતા રવિવારે આગળ જવાનું થાય, બસમાંથી ઉતરીએ, 15 મિનિટની વારો વ્યાખ્યા કે 10 મિનિટની વારો, કોઈ કોઈ તો 5 મિનિટની વારો, કેમ કે બસ તો વહેલી મળી થોડી પહોંચે, આપણે 15 મિનિટનું માર્જિન રાખ્યું એમાં 5 મિનિટનું માર્જિન થઈ જાય. 5 મિનિટ બાકી એટલે ઉતાવળે જો પહોંચવાનું હોય ત્યારે કેટલાક શાકની થેલી લઈને મુમુક્ષુ આમાં મળે, હજી તો શાક લેવા જાતા વાળા, અને કાં તો કોક વાણંદની દુકાને કે કોકની દુકાને બહેને છાપો વાંચતા બેઠા, અમે દોડીને જતા હોય, વિચાર આવે વ્યાખ્યામાં કઈ થઈ ગયો છે, આરામથી આ શું અહીંયા નિવૃત્તિ લઈને આવ્યા, પણ નિવૃત્તિ લઈને આવ્યા પછી જે પુણ્યયોગથી સત્સંગ થયો એની કિંમત ચાલી જાય છે. વિચાર વિચારવાનું પણ નથી, અથવા એવું અવિચારી પણ જીવને છે કે જેને લઈને સત્સંગ મળવા છતાં બીજા કારણોને મુખ્ય કરીને પોતે સત્સંગથી દૂર વર્તે છે, દૂર રહે છે. એટલે 11મામાં કહે છે કે પ્રાણ જાય તો ભલે જાય, કે સત્સંગને ગૌણ કરીશું, ઠીક એ 11મામાં કહે છે. 13 વચનામૃત છે એમાં 11મામાં તે સત્સંગને અર્થે ચોથું વચન છે, ચોથી લીટી, દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ સત્સંગથી અધિક કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ અથવા પ્રેમ કે રાગ કે રુચિ થવા દેવો યોગ્ય. એની છે એટલી કિંમત અભિપ્રાયમાં આવવી જોઈએ, પછી પ્રવૃત્તિમાં આચરણની અંદર જે એડજસ્ટમેન્ટ છે એ ક્ષમ્ય છે, પણ અભિપ્રાય આ ઘડાઈ જવો જોઈએ, સત્સંગ માટેનો અભિપ્રાય આ થવો જોઈએ કે મારા પ્રાણથી પણ વધારે કિંમતી ચીજ છે અને એના માટે મને સત્સંગ રાખવો છે. શું કહીને કે તે સત્સંગ જીવને ઘણી વાર પ્રાપ્ત થવા છતાં પ્રવાહ ન થયો તેનું કારણ કે તેને તેનું ઓળખાણ થઈને મૂલ્ય આવ્યો એટલે કિંમત ના આવી. અને એ મૂલ્ય શું છે કે આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, આત્માના પરમ હિતનું આ સાધન છે, આખા જગતમાં એના જેટલી કિંમત કોઈ ચીજની નથી. અહીંથી પૈસા રળવા માટે જવું હોય તો આફ્રિકા જાય, અમેરિકા જાય, ત્યાં કુટુંબ નાગાવાલાને છોડીને જાય છે, બધાને લઈને જાય છે. અહીંથી શરૂઆતમાં તો વગર સાધને જાય તો મુંબઈ કલકત્તા જાય તો એકલા જવું પડે કે પછી બધાને લઈને જાય, ક્યાં ઉતારે બધાને, હે એકલા જાય છે કે નહીં, વર્ષો સુધી રહે છે કે નહીં, કુટુંબ દેશમાં રહીએ અને પોતે મોટા શહેરમાં રહીએ વર્ષો સુધી રહે છે કે નહીં. રાજસ્થાનમાં તો એ પદ્ધતિ છે, કુટુંબ દેશમાં હોય અને પુરુષ વર્ગ બધા મુંબઈને કલકત્તામાં વસતા હોય, કેમ કે ત્યાં તો જગ્યાની કિંમત આપવી પડે ને એટલી જગ્યાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને એનું વ્યાજ ખાય તો ઓર કમાણી થાય, માટે સંપન્ન હોય તો કુટુંબને ન્યા રાખે. શું દસ લાખ ની જગ્યા લઈને કરતા 10 લાખ વ્યાજ નું મૂક્યા તો મહિને 18,000 રૂપિયા કમાણી ના સિદ્ધ આવે. ગણતરી વિશેષ પ્રકૃતિ ગણતરી ની હોય છે લોકોને, એટલે વધુ બધું ગણતરી મૂકે છે. પ્રયોજન પાસે છે એટલે દેહાર્થે બધું કરે છે. એમાંથી તાત્પર્ય છે કે દેહાર્થે બધું કરે છે, આત્માર્થે કરતો અભિપ્રાયમાં એ આવવું જોઈએ કે સત્પુરુષ મળતા હોય તો હાથમે પાતાળ જઈને રહેવું છે. પરદેશમાં ને ક્યાં હાથમે પાતાળ જઈને રહેવું છે, આ અભિપ્રાય આપવો જોઈએ. કે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહે ઉપાસ્યો નથી, એનો એને રાગે નથી થયો. હજી વિતરાગતા થવી તો બહુ વાગી વાત છે, પણ એને જે સત્પુરુષને સત્સંગનો અનુરાગ થવો જોઈએ, જેટલો એને કુટુંબનો અને પોતાના સંયોગનો રાગ છે, એટલો પણ રાગ એને સત્સંગનો કે સત્પુરુષનો નથી થયો. એ પરમ સ્નેહે ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા એ વિસર્જન કર્યો છે. શું પ્રાપ્ત થવા છતાં ન પ્રાપ્ત થયો હોય એવા ભાવમાં એ પ્રસંગનો ઉદય પૂરો કરી નાખ્યો. એને કોઈનો ઉદય છે તો એ ઉદય મર્યાદિત કાળ પૂરતો છે, એ કઈ અનંતકાળ મળવાનો નથી, અલ્પકાળ મળવાનો છે. કાં તો પોતે વ્યાજ છે, કાં તો પેલા વ્યાજ છે, એમાંથી એકને તો છૂટા પડવાનો છે. તો એ વખતે એને જે કાંઈ એ પ્રાપ્તિથી જે કાંઈ અસંગપણું કેળવવું જોઈએ, સ્વરૂપનો આત્મભાવ જે કેળવવો જોઈએ અસંગ તત્વનો, એ કેળવવામાં બિલકુલ નિષ્ફળ રહ્યો એવા પરિણામ પોતે ચાલુ રાખ્યા. એવા પરિણામ નીચે લેશે 10માં નંબરમાં એ પરિણામનું પણ વર્ણન કરશે પોતે. પણ એ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા છે. સંજ્ઞા એટલે ભાવ, અહીંયા અર્થ લેવો, સંજ્ઞાનો અર્થ ભાવ. કે જે ભાવ જેવા પ્રતિબંધક છે કે જેને લઈને સત્સંગનું મૂલ્ય ન આવે, સત્સંગની ઓળખાણ ન થાય, એના પ્રત્યેનો અનુરાગ ન થાય અને જીવને પ્રાપ્તિ અને અપ્રાપ્તિ સરખી રહે. અપ્રાપ્તિમાં જે દશા રહે એ પ્રાપ્તિમાં દશા રહીએ, બે સરખું થઈ જાય. એ ઉદય વિસર્જન કર્યો છે એમ વિતરાગે કહ્યું છે. શું કહે છે? સ્ત્રી વિતરાગે એમ કહ્યું છે અથવા એમ જોયું છે એટલે એમ વાણીમાં આવ્યું છે. આ મેં કહ્યું તે જ વાતની વિચારણાથી જો આ સત્સંગનું મૂલ્ય એમના આત્મામાં કેવું હતું. કોઈ આગળના ભાવમાં કોઈ મહાપુરુષનો યોગ થયો છે અને પોતે ઘણા ભાવમાં કરેલો પરિશ્રમ વ્યર્થ ગયો અને સત્સંગ ઉપાસના સ્વરૂપ ભાન થયો, એ પરિસ્થિતિ થઈ છે અને એ વખતે સ્વરૂપ એની કિંમત આવી છે. શું મૂલ્ય ભાઈ શું છે? એટલે એમ કહે છે આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી. અમારા આત્મામાં તો આત્મગુણ આવિર્ભાવ પામ્યો, અત્યારે સ્વભાવનો આવિર્ભાવ થયો. આત્મગુણ એટલે સ્વભાવ. જે સત્સંગના યોગે અમને સ્વભાવ પ્રગટ્યો હતો એનું સ્મરણ કરતા અત્યારે સ્વભાવ પાછો આવિર્ભાવ થવા માંડ્યો છે એમ કહે છે. દશા વિશેષ છે, 28મું વર્ષ છે, દશા ઘણી સારી થઈ ગઈ છે. એ સ્મરણ કરતા જે માણસને ભૂતકાળમાં દુઃખ પીડ્યું હોય તો અત્યારે યાદ કરે તો દુઃખી થઈ જાય, રડવા માંડે. એટલે એ ભાવનો આવિર્ભાવ કરે છે. અત્યારે કઈ પ્રસંગ હોય નહીં, પણ એ પ્રસંગને યાદ કરે ત્યારે રડે છે ને માણસ. એમ એ સત્સંગમાં જે એમને એમને આત્મ અનુભવની પ્રાપ્તિ થઈ હતી જે સત્સંગના યોગે, અને એ સત્સંગનું મૂલ્ય ભાઈશો કે આ તો જીવને સાક્ષાત તારવાનું નિમિત્ત છે. સંસાર આખો હું તરી ગયો, શું એ સત્સંગનો મહિમા કરવો? એ મહિમાના ભાવમાં ઊંડા ઉતરતા આત્મગુણનો આવિર્ભાવ થયો અને સહજ સમાધિ પર્યંત પ્રાપ્ત થયા. એ ગુણો અમને નિર્વિકલ્પ દશામાં લઈ આવ્યા. જ્યારે કેવી કેટલા ઊંડા ગયા હશે અનુમાન થઈ શકે ને એવો વિષય છે. એ સત્સંગનું સ્મરણ કરતા એ સ્વભાવમાં કેટલા ઊંડા ગયા એ પ્રસંગને સ્મરણ કરીને કે એ વખતે ફરીને નિર્વિકલ્પ સમાધિમાં આવ્યા, સહજ સમાધિ પર્યંત થયા, એ આત્મગુણો નિસંગ દશા થઈ આવિર્ભાવ થઈને સહજ સમાધિ થઈ ગઈ. એવા સત્સંગને એ સત્સંગનું સ્મરણ કર્યું છે. એવા સત્સંગને ફરીને અત્યારે હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું. એ સત્સંગનું સ્મરણ કરીને પોતે નિર્વિકલ્પ વંદન સહજ સમાધિમાં કર્યા અને સ્વવિકલ્પ વંદન વચન અનુસાર કર્યા, ભાવે અને દ્રવ્ય બે વંદન કર્યા. આ સત્સંગની વાત કરતા સત્સંગને બે પ્રકારે વંદન કર્યા, દ્રવ્ય પણ વંદન કર્યા અને ભાવે પણ વંદન કર્યા. દ્રવ્ય વંદન કર્યા એ આ વચનથી રૂપે દ્રવ્ય વચન એ દ્રવ્ય વંદન છે. સહજ સમાધિ થઈ તે મહાવચન છે, કેમ કે પરિણામ નમી ગયા ને અંદર પરિણામ નમી ગયા. પરમ સત એવો આત્માનો સંગ કરી લીધો. ઓલા સત્સંગમાંથી આ સત્સંગમાં આવી ગયા, વ્યવહાર સત્સંગમાંથી નિશ્ચય સત્સંગમાં આવી ગયા. આટલા માટે વ્યવહારને કારણ ને નિશ્ચયને કાર્ય ક્યાંક કહ્યું છે પરમાગુણમાં એનું કારણ છે. વ્યવહાર રત્નત્રયને કારણ કહે છે, નિશ્ચય રત્નત્રયને કાર્ય કહે છે. આ વ્યવહાર રત્નત્રયમાં જાય છે. સત્સંગ છે વ્યવહાર રત્નત્રયમાં, કેમકે એમાં દર્શનાચાર છે, જ્ઞાનાચાર છે, ચારિત્ર આચાર છે, તપાચાર છે, બધું સત્સંગમાં સમાય છે. ઉપાસે તો ઓળખીને ઉપાસે તો એવું છે, નહીતર તો એને પ્રાપ્ત અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞા છે. શું વાંચું એ કોઈ પહેલેથી કઈ નક્કી થાય નહી, વિચાર જ આવે નહી કે શું વાંચશું. ગ્રંથ હાથમાં લીધો, વિચાર કરો કે નક્કી તો કર્યું નથી, શિબિરમાં વાંચન કરવું પણ નક્કી તો કર્યું નથી, શું વાંચવું છે. પછી એ વખતે જે વિકલ્પ આવે એ લઈ લઈએ, એ વખતે જે આવે એ વખતે વિચારે. 5-6-9 લીધું હતું, 6-7 બોર્ડ સુધી 1 કલાક ચાલ્યું હતું. એક વખત અત્યંત શબ્દ નથી લીધો, એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર એટલો ભાવ આવ્યો છે. બે વખત બોલે ભાવના વળે છે ને પોતાને સત્સંગ પ્રત્યેના બહુમાનની ભાવના તીવ્ર થતા નિર્વિકલ્પ થયા, મંદ થતા પણ અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું એવો શુભ ભાવ. મંદ પુરુષાર્થમાં શુભ ભાવ છે, તીવ્ર પુરુષાર્થમાં વિતરાગ ભાવ છે. એ 7 વચના મૃઠિયા, બાકી 8 જરા વિશેષ છે. નિર્વાણનો મુખ્ય હેતુ એટલે છે શું? સત્સંગને નિર્વાણ. સમ્યક દર્શન નું કારણ નથી લેતા, નિર્વાણ નું કારણ છે. કેમ કે આ વેપાર કરીશ તો ખાલી ભરણ પોષણ નહીં થાય, તારે પર્યા પર્યા મરાઈ જાય એવી વાત છે. પર્યા પર્યા મળે આવે છે, ધાવે જે કોઈ મરે ગયો ના આવે મંદિર માં આવે, પેલા એવું હતું ધાવાજ ના ટાપુ માં જાય ને એ દેશ માં જ ન આવે. કેમ કે જે જે ધાવા જાય એને કેટલી કમાણી થાય કે પર્યા પર્યા ખાય, એટલે પેઢી ને પેઢીઓ ખાય, પાંચ પછી પેઢી સુધી ખાય એટલું ધંધળી ના આવે. સત્સંગો પાસે એ નિર્માણ પદ સુધી જાય, સમ્યક દર્શન થાય એમ નહીં. માટે કેવી રીતે ઉપવાસ કરો, સર્વાર્પણ બુદ્ધિ ઉપવાસ કરો, એવો અમારો પ્રત્યક્ષ અનુભવ છે. એ આત્મા માટે છે, આ અમારો પ્રત્યક્ષ અનુભવ છે. આત્મ સાક્ષાત્કાર લીધો છે, અમારા અનુભવથી કહીએ છીએ, શાસ્ત્ર વાંચીને નથી કહેતા એમ કે છે. અમારા અનુભવથી આ વાત માટેનો આખા ગ્રંથમાં ઠામ ઠામ કૃપાળુદેવ સત્સંગનો મહિમા કરે છે, પણ આ પત્ર તો સ્પેશિયલ એમના મહિમા માટે, સત્સંગના મહિમા માટે લખ્યો છે ખાસ. અને તેના પડખા એ વિષયને વ્યવસ્થિત પ્રતિપાદન કરીને ખોલ્યું છે. પૂર્વના સત્સંગનો યાદ કરતા નિર્વિકલ્પ સમાધિમાં આવ્યા છે. એક ક્ષણ ભર તો લગતા અટકી ગયા છે, પાછી કલમ ચાલી હશે અને એ કલમ માનુભવ છે એવી લખી નાખ્યો. ઠીક, કોઈ રીતે જીવને સત્સંગનું કિંમત આવે. કરુણા તો એમની એ છે કે કોઈ પણ રીતે જીવને સત્સંગનું મૂલ્ય સમજાય. તો નિર્વાણ પદનું સાધન છે અને નહીં તો પરિભ્રમણ પણ છે, એ વાત નક્કી છે. ૧૯૬૧ પ્રકાશન, એટલે આપણા જન્મ પહેલા વિદ્યમાન છે. અપાર કષ્ટે કરીને સત્પુરુષ નું ઓળખાણ પડે છે. અપાર કષ્ટે કરીને યોગ્યતા ઓળખાણ થવાની યોગ્યતા આવવી, યોગ્યતા આપવી, યોગ્યતા કેળવવી એ એક સુગમ સાહેબ નથી.